તારીખ 30/12/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 59 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 56
રાગ દ્વેષ અને પૂજ્ય પાપથી પાર આત્માનુભૂતિ સ્વરૂપ શુદ્ધ માર્ગે જ્ઞાનનો યોગ કહે છે. નિજ સ્વરૂપમાં એકાકાર રૂપ અનુભવ એ વિષય માત્ર અનુભવ ગમે હોવાને લીધે જેને એ વિષયનો અનુભવ નથી એવા બીજા જીવો અને એને જ્ઞાની કહ્યા છે એવા અનુભવરહિત બીજા જીવો આ ભાવને ઓળખી શકતા નથી એટલે મોક્ષ માર્ગને તે ઓળખી શકતા નથી. અનુભવ કે મોક્ષનો માર્ગ છે એ વિચારમાં સંમત થાય એટલે ઓળખાણ થઈ છે એમથી વિચારના નિરૂપણ કરવું પરિણામ એને મોક્ષ માર્ગ માનનારા એવું શરીર ત્યાં વૈચારિક ભૂમિકામાં નથી રહેતો પણ છતાં મોક્ષના માર્ગની ઓળખ બંધ ભાવ રહીત મુક્ત ભાવ છે આંશિક મુક્ત ભાવને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. પૂર્વ પર્યાય જાણીને ઉપાય કહેવામાં આવે છે એને ઓળખવો એવી વાત છે અને તે સ્વામીનું વિના ઓળખાતું નથી. અનુભૂતિ સ્વરૂપ સ્વાનુભવના પરિણામ કેવા હોય એ વિષયમાં અનુભવ પહેલાની સ્થિતિમાં અંધાર આવી ગયો એ વિષય ખરેખર કેવો છે એ જ્ઞાનની અંદર વિષયગત થતો નથી. એટલે જ્ઞાનીઓ જ ઓળખે છે અજ્ઞાનીઓ તો બંને જ ધર્મ માનીને રાગમાં લટકી જાય છે. તર્ક એવું થાય કે અમે મને ધર્મ માનતા નથી શ્રી ગુરુ અને શાસ્ત્રની આજ્ઞા અમને સમજ છે તો પૂર્ણ બાબતે ધર્મ નથી પણ કોઈ પણ પરિણામની અંદર ઠીકપણું ઈષ્ટપણું અથવા આત્મકલ્યાણ અર્થે કાંઈક પણ ભાવ થયો એ પ્રકારના પરિણામ થવા એ પૂર્ણમાં ધર્મની માન્યતાના પરિણામ બરાબર છે. સ્થૂળ રીતે ભલે પૂર્ણમાં ધર્મ સ્થાપે ને માને ને જેમ કે દ્રવિંદની ભૂલ થાય છે અને મનુષ્યની પણ ભૂલ થાય છે. પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય દયા દાન તપના કોઈ પરિણામ કરે 39 એ પરિણામમાં મેં આજે કઈક મારા આત્માના હિતનું થોડું પણ કામ કર્યું અને આટલું વાંચન તો કર્યું આપણે સીધું લઈ ગયા આપણને એટલું તો કર્યું કેટલું કર્યું એ પુણ્યમાં ધર્મ માનવાને બરાબર માન્યતા થઈ જાય છે. કેમ કે એને ગણતરીમાં લીધું જે કાર્ય ખરેખર મોક્ષ માર્ગ સ્વરૂપ નથી એમ આત્માના હિતના કારણમાં ગણતરીમાં લીધું. એ ગણતરી ભૂલ રહેલી છે, અથવા એ ગણતરી છે એ વિપરીત છે. એટલે રાગમાં અટકવું એમ કહું, ભાવમાં ઇષ્ટપણું ઠીકપણું માનવું એમ કહો કે એમાં ધર્મ માનવો એમ કહો, બધું એક સરખા ભાવ માટે એમાં કોઈ અંતર નથી. બુદ્ધિથી સ્વીકારેલું છે માટે આપણને એમ થતું નથી, એવું થોડપણે વિચારવા જેવો વિષય પણ સૂક્ષ્મપણે જે તે પરિણામ થાય એ પરિણામમાં આત્મહિતનું કાંઈક કાર્ય કર્યું છે એવું લાગે તો એ માન્યતાને દર્શન સ્પષ્ટો વિષય છે. સિદ્ધેશું તો સંપ્રદાયમાં તો સ્પષ્ટપણે મુનિને ધર્મ માન્ય ક્રિયાઓ કરવામાં આવે છે, અથવા એ જ માર્ગ છે એમ માનીને આગળ વધવામાં આવે છે. જેણે સ્વભાવને ઓળખ્યો નથી તે કોઈ ને કોઈ વિભાગમાં ધર્મ માન્ય વિના રહી શકશે. માન્યતા તો કામ કરે છે, માન્યતા કામ નથી કરતી એવું તો કઈ છે, એનું પરિણામ તો ચાલુ છે. એટલે આ વિષયમાં એક એવી પરિસ્થિતિ આવવી જોઈએ કે જ્યાં સુધી સ્વાનુભવ પ્રગટ ન થાય ત્યાં સુધી ક્યાંય પણ ધર્મ થયો છે કે આત્મહિત થયું છે એની કલ્પના પણ વિકલ્પ કરવાનું નથી, વિચારવાનું નથી. બધું બાકી છે એમ લેવાનું છે, થોડું પણ થયું છે એમને પણ બધું જ બાકી છે એમ જ વિચારવું જોઈએ. નહીતર કોઈ સ્થૂળ પણ અટકે છે, કોઈ સુખમ પણ અટકે છે, અટકવાની દ્રષ્ટિએ બંને સમાન છે. સ્થૂળપણે અટકેલાને ભલે દૂર થોડું દેખાય છે તો પણ પકડવો સહેલો છે, સ્થૂળ દૂર પકડવો સહેલો છે. સૂક્ષ્મપણે અટકનાર પકડવો તીવ્ર દોષ નથી, તો પણ પકડાવવો મુશ્કેલ છે. આમ સ્થૂળ સૂક્ષ્મના ગુણ દોષ છે. સ્વાનુભવ અને સ્વાનુભૂતિ હોવાને લીધે અને પુણ્યપાપથી પાર એવી જુદી જાતિના પરિણામ છે એમ સ્પષ્ટ પ્રત્યક્ષ હોવાને લીધે એ બરાબર ઓળખે છે. એની ભૂલ થતી નથી, ક્યારેય પણ શુભભાવમાં ઠીકપણાની ભૂલ એની થતી નથી, અજ્ઞાનીને કોઈ કોઈ રીતે તકલીફ. લૌકિક જનો પાપ તે અધર્મ અને પુણ્ય તે ધર્મ એટલું સમજે છે. લૌકિક માટે એવો સ્થૂળ પ્રકાર ચાલે છે કે પાપને અધર્મ ગણવું અને પુણ્યને ધર્મ ગણવું, અથવા કષાયની વ્યવસ્થા તે અધર્મ છે, કષાયની મંદતા તે ધર્મ છે, એ સામાન્ય. પણ પુણ્ય અને પાપ એ બંને અધર્મ છે. એ ધર્મ નથી એમ કહે ત્યાં સુધી તો હોવું નથી દુઃખ લાગતું માણસ, પણ પુણ્ય અધર્મ છે એમ કહે તો એને એમ લાગે છે કે દાળ આવે છે, બહુ કઠોર વજન લાગે છે. પણ એ વસ્તુ સ્થિતિ છે. પાપ અને પુણ્ય એ બંને અધર્મ છે, અને ધર્મ તો તે બંનેથી પાર એવા વિતરાગી ચૈતન્ય ભાવ છે. ચતુર્થ ગુણસ્થાન છે ધર્મના પરિણામ, વિતરાગી ભાવ સાનુભૂતિના પરિણામ શરૂ થાય છે. અને એ પરિણામ છે એકને પાછળ પાર, ભલે નીચે મોક્ષમાર્ગની શરૂઆતના અંગે અને બાપના પરિણામ આંશિકપણે થતા હોય, તો પણ જેને સ્વાનુભવ પ્રગટ છે, વિતરાગી ભાવ અનુભવ નીચે પ્રત્યક્ષ છે, એને એ પરિણામની અંદર ક્યાંય પણ વ્યામ થતો નથી, વિપરીતતા આવતી નથી, કે ભૂલ થતી નથી. કેમ કે બંને ભાવોમાં પ્રકાશ અને અંધકાર જેટલું અંતર છે, બહુ મોટો ફરક છે. બંનેનો સ્વભાવ જુદો છે, બંનેના ફળ જુદા છે, બંનેનો સ્વાદ એટલે અનુભવ પણ જુદો છે. એકનો સ્વરૂપ અનુભવ છે, એકનો દુઃખરૂપ અનુભવ છે. એટલે એ રીતે બંને જુદા પડે છે. મોક્ષ માર્ગ રૂપ ધર્મ કહીએ, વિતરાગ ભાવ રૂપ ધર્મ કહીએ, નિશ્ચય ધર્મ કહીએ, તો ધર્મ નથી એમ કહો, અધર્મ છે એમ કહો, એ તો પ્રથમ શૈલી જુદી થઈ, વચન નો પ્રકાર જુદો થયો, એકની એક વાત છે. ધર્મ નથી એમ કહો એટલે નહીં, બીજી કઈ એમાં વાત નથી. પણ લોકો એ પાપને અધર્મ કહેવું હોવાથી પુણ્યને અધર્મ કે એટલે એને ધર્મની માન્યતા હોવાથી એને પુણ્ય પરિણામ પ્રત્યે સહાનુભૂતિ છે, સોફ્ટ કોર્નર કહે છે એને, બહુ બહુ સિદ્ધ પણ એનો નિષેધ ન કરવો એમ એને લાગે છે. પણ એ નિષેધ કરવા યોગ્ય છે, એ આત્મધર્મ નહીં હોવાથી એની ગણતરી, એની ખતમ ધર્મમાં કદી પણ ન કરાય, ભૂલથી ન કરાય, જાણી જોઈને તો ન કરાય પણ ભૂલથી ન કરાય. કેવળ ચૈતન્ય ભાવનું જે પરિણામ છે એ ધર્મ છે, એ મોક્ષનો માર્ગ છે, કે જેમાં મલિનતા નથી, જેમાં વિપયાસ નથી, અને જેમાં દુઃખ નથી, ત્રણે નથી. આ વાત માત્ર જૈન ધર્મ વાત છે. અનિમતમાં વેદાંતમાં એ વેદાંત એવો સંપ્રદાય છે કે જેમાં અનિમતની વાત લીધી છે, પણ પુણિત ધર્મ નથી એવી ચોખ્ખી વાત છે. અનુભૂતિની વાતો ચાલી છે અને અધ્યાત્મના વિષયમાં એ વચનો ઓછા છે, વચનથી પાર વિષય છે તેથી કહી શકાય નથી, એટલી હદ સુધી તો વાત કરે છે. પણ ચોખ્ખી વાત, સ્પષ્ટ વાત, એના અસ્તિત્વ અને નાસ્તિકથી જે જૈન દર્શનમાં સ્પષ્ટ છે એવી વાત ત્યાં નથી. ક્યાંક પાછો બીજી ગડબડ બીજી હોય છે, ક્યાંક આ વાત પણ અહીંથી લીધી રહી હોવાથી ક્યાંક ક્યાંક મૂકે છે. હું તો લીધે બધી જન્મમાં બધા આનંદો જીવનમાંથી કોઈ ને કોઈ અંશ પકડી વિપર્યાસા ને પ્રવર્તે છે એટલે કોઈને કોઈ વાત ની એ ભક્તિ આવે મને બહુ એના ક્ષણિક વાતમાં પર્યાય ની જે પરિપણ છે એ વિષયનો વિપર્યાસ છે માત્ર જૈન ધર્મમાં છે અને જૈન સંપ્રદાયમાં રહેલા જીવોમાં પણ જે વિવા જ્ઞાની ગુરુ છે તે સમજે છે અને કહે છે બીજા કોઈ અનુભૂતિના વિષયને ચર્ચતા નથી સ્થાપતા નથી પોતાના કેટલાક તો ઉઠાપે છે કોઈને કોઈ પ્રયોજનવશ એને ઉઠાપે છે કે અત્યારે ચોથા સ્થાને સ્વામી ભંગ થાય વિદ્વાન હોય તો એમ સ્થાપે કે મૂળ દશામાં જ થાય મૂળ દશા પહેલા ન થાય તો એમ કહે કે છઠ્ઠા સાતમામાં ન થાય પણ આગળના સ્થાનમાં થાય બારમાં થાય કેમ કે એ વિષયને સ્થાપે તો એ વિષય પોતાને ઉપલબ્ધ છે કે નહીં એ વાત એ સવાલ ઉભો થાય મુનિ દીક્ષા લીધી હોય મુનિનું જે ભાવની અંદર સમાજની અંદર ઇજ્જત હોય છે વ્યવહાર હોય છે મુનિને સમજતા નથી બધા સ્થાપતા પણ નથી બધાને સ્થાપવું અનુકૂળ છે પડતું છુપાયેલો ની પ્રગટ જ છે છુપાયેલો છે લોકસંગા પ્રગટ જ છે કે લોકો મને મૂળ માને એમ સ્પષ્ટ છે ખુલ્લો આ છે
મારામાં ઉપલબ્ધિ અનુભૂતિનો વિશેષ નિષેધ માટે આ વાતનો નિષેધ થઈ ગયો
હા પોતાને બાધા આવે છે મારો નિષેધ કરે છે પૂર્ણમાં પણ કેટલાક અનુભવ નિષેધ કરે છે કેટલાક પોતાને બાધા આવું થાય એટલા માટે નિષેધ કરે છે તો આ વાત નહીં છે પણ જૈન ધર્મમાં પણ જે વિરલા જ્ઞાની જીવન છે તે જ સમજે છે તે જ કહે છે તે જ સ્થાપે છે કે સ્વાનુભૂતિ એ જ માત્ર મોક્ષનો માર્ગ છે બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી નિજ સ્વરૂપને સ્વસ્વરૂપને અનુસરીને થનારા જે પરિણામ છે એવા સ્વાનુભવના પરિણામ જ મોક્ષનો માર્ગ છે એ સિવાય બીજા કોઈ પણ પરિણામ અંશની અંદર મોક્ષનો માર્ગ નથી કોઈ અંશે નથી એમ જ્ઞાનીઓ સ્થાપે છે ત્યાં સુધી સ્થાપ્યું કોઈ પરસત્તાને અવલંબેલો જ્ઞાનનો ઉપયોગ સમય દ્રષ્ટિનો પછી ચાહે ગંધર ભગવાનનો બાર અમૂલ્ય રચનાના જે ઉપયોગ કર્યો એને મોક્ષ માટે કહેતા નથી જે તો ત્યાં તો ચારિત્ર ગુણના શુભનો પ્રશ્ન નથી શુભ અશુભનો ત્યાં પ્રશ્ન નથી મરી જે જ્ઞાન પર સત્તાને અવલંબતું હોવા છતાં સમ્યક જ્ઞાન એવા સમ્યક વિશેષણને પ્રાપ્ત થયેલું છે અને જેને મિથ્યા એવું વિશેષણ લગાડી શકાતું નથી એવો જે સત્શાસ્ત્રમાં ઉપયોગ છે એ પણ મોક્ષ માર્ગરૂપ નથી મોક્ષ માર્ગ કહેતા નથી અને મોક્ષ માર્ગ જાણતા નથી સમજતા નથી કેમ કે એ ઉપયોગ સ્વરૂપને અનુસરતો નથી પરદ્રવ્યને અનુસરે છે અને પરદ્રવ્યમાં શાસ્ત્ર હોય તો પણ ઠીક છે અને સાક્ષાત પરમાત્મા હોય સદદેવ જૈન પરમેશ્વર સર્વજ્ઞ વિતરાગી હોય તો પણ એ ઉપયોગમાં મોક્ષ મોક્ષનો માર્ગ કહેતા નથી ને સ્થાપતા નથી શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન માની લેનારા ઘણા છે, કેમ કે શાસ્ત્રમાં જે વિષય છે, શાસ્ત્રમાં જે વિષય છે એ અલૌકિક વિષય છે, લૌકિકમાં ચાલતો નથી એવો વિષય છે. એ વિષયની સમજણ આવે ત્યારે જ્ઞાન થયું, પોતાને જ્ઞાન છે એવી ભૂલ પ્રાય થઈ જાય છે. એ પુણ્યને ધર્મમાનું એમ કહો કે જે ધર્મના પરિણામ નથી એને ધર્મમાનું એમ કહો, પછી બધે તે બાહ્ય જ્ઞાનના પરિણામ હોય, શાસ્ત્ર જ્ઞાનના પરિણામ હોય, બંને એક જ વાત થઈ. બીજી બીજી જુદી વાત વાત કરે છે, જૈન લોઢાની કે સોનાની વેરી બાંધે છે, ભલે સોનાની કહો તો પણ તે બેડી જીવને સંસારમાં બાંધે છે, મોક્ષ થવા દેતી નથી. મોક્ષ હેતુ તિરોધાનામ, જ્યાં પુણ્યના પરિણામને દુષ્ટ અને અનિષ્ટને ઘાતક કયા છે રાજનીતિએ, ત્યાં આચાર્ય મહારાજે એ વાત કીધી છે કે મોક્ષ હેતુ તિરોધાનામ, મોક્ષના હેતુને એ રોકનારા છે. મોક્ષના હેતુરૂપ જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગના ઘાતક છે, બાધક છે, માટે એની ઉપાદેયતા અમે કરતા નથી. આ દ્રષ્ટાંત બહુ સહેલાઈથી સમજી શકાય છે કે બેડી લોઢાની હોય કે સોનાની હોય, કોઈ એમ કહે કે તમને તમારા અપરાધની સજા તો અવશ્ય કરવાની છે, પણ તમારી અશુભ ન થાય માટે તમને સોનાની બેડી પહેરાવશો. ઠીક, સામાન્ય માણસોને સજાની અંદર લોઢાની બેડી નાખવામાં આવે છે હાથની અંદર, પણ હવે તમારો ગુનો સાબિત છે માટે તમને સોનાની બેડી પહેરાવશો. અને કોઈ રાજી થાય તો એ વાત કેટલી અજ્ઞાન ભરેલી છે કે અણસમજણ ભરેલી છે. એમ આ જીવ અનુકૂળ સંયોગોમાં ખુશી થાય છે કે રાજી થાય છે, તે સોનાની બેડી કરીને રાજી થાય છે, આ થાય છે ને. શુભ પ્રસંગ આવ્યો અમારે ત્યાં, અમારે ત્યાં અનુકૂળ પ્રસંગ આવ્યો, અમારે ત્યાં ખુશીના દિવસો આવ્યા, એ સોનાની બેડી કરીને રાજી થાય છે. આ પ્રકારની અણસમજણ કહો કે ભૂખાય કહો, બંને એક વાત છે. પોતાના સ્વાનુભૂતિના માર્ગમાં આવવા માટે અવરોધ છે એમ જાણીને નિષેધ કરે, એમ સમજીને નિષેધ કરે, અને પૂર્ણતાનું ધ્યેય નથી બાંધ્યું તો એના માટે તો કોઈ બીજી પૂર્વ તૈયારીની જરૂર નથી કે અમુક તૈયારી થાય તો પછી એટલું પૂર્ણતાનું ધ્યેય થાય, એવું તો કાંઈ નથી. ધ્યેય બદલનું તો એક સેકન્ડની વાત છે, એમાં કોઈ પૂર્વ તૈયારી પૂર્વક ધ્યેય બદલાય છે એવું નથી. એ પોતાને અંતરમાં નિશ્ચિત હોવો ઘટે છે કે મારે મારા જીવનમાં પૂર્ણ શુદ્ધિ નિષ્કલંક, હું નિષ્કલંક હોવો જોઈએ, મને કલંક નથી. કલંક કોણ ઈચ્છે છે? કોઈ પણ કોઈ કલંક લગાવે છે, જરા પણ નથી ઈચ્છતા. એમ ન કહે કે તમે લાખો રૂપિયા ચોર્યા છે, તમે 10 પૈસા ચોર્યા છે એમ કહે. મને 5-10 પૈસાની કોઈ કિંમત નથી અત્યારે. ઈચ્છા છે અને એ જોઈ બાંધીને મારે આ માર્ગમાં આગળ ચાલવું છે. એવી કુદરતી પરિસ્થિતિ આ માર્ગના ચાલનારને સહજે ઉભી થાય. કોઈ વાત એમ કહેનારા મળે એટલે સમજવાનું મળે, પણ જેને એમ કહેનારા ન મળે એને કુદરતી એવા પરિણામ આવે છે. સમજાવવાથી જ પરિણામ થાય છે એમ નથી. કોઈ સમજાવનાર ન મળે તો પણ એને ખરેખર એવા જ પરિણામ થાય કે મારે આ માર્ગે જવું શા માટે, મારો ગોલ શું છે, આખરી મારે ત્યાં પહોંચવું છે કે જેથી હું આ ક્ષેત્રમાં આ માર્ગે જવા માંગુ છું. એ કઈક તો વિચારવું તો પડે. માણસ કોઈ પણ માણસ પ્રારંભ કરે છે કોઈ પણ કાર્યનો, તો કયા ફળ લેવા માટે એ પ્રારંભ કરે છે એ વાત તો હંમેશા પહેલી હોય છે. એવું કઈ જગતની અંદર કામ છે કે જેની અંદર એને ફાઇનલ અચીવમેન્ટ ન વિચારી હોય ને કામની શરૂઆત કરી હોય, એવું બતાવો એ કામ કે મારે તમારું છે. કેટલું તમે પુષ્પો હિંમત નથી કરી ભલે વિચારો, પણ એ અભિપ્રાય સાથે ચાલે છે. મકાન માંડે તો પાયો ખોટતા પહેલા કેટલા માણસ એ પહેલા જ નથી કરે છે. સ્ટેશનની મને ટિકિટ આપો, મારે મુંબઈ જાવ, પછી અહીંથી ઘર બાકી જાય છે એ પહેલા કઈ એમ શું કામ આખરે કરવું છે, આખરે કેવા થવું છે એ નિશ્ચય વિના કેમ કોઈ કામ પ્રારંભ થાય જ નહીં. એટલે નામ નક્કી થયું નથી, નક્કી કયા કરવું એને એ નક્કી કરવા માટે કોઈ પૂર્વ તૈયારીની જરૂર નથી. પહેલા તમે આમ કરો તો નક્કી થાય, પહેલા આટલા શાસ્ત્ર વાંચો તો નક્કી થાય, આટલા ઉપવાસ કરો તો નક્કી થાય, આટલું દાન દેવું તો નક્કી થાય, આટલી પૂજા કરેલી હોય તો નક્કી થાય. એવું કઈ એના માટે કોઈ પણ જાતની શરત નથી, મગજ પૂર્વ શરત કોઈ પણ જાતની પૂર્વ શરત ના કોઈ પણ હેપન દે એ વાતમાં નહીં. અંદર અને હું શું કહું કે જેને પૂછું માનક હતો એમ કે પણ એ વાત છે પણ અંદર અંદર એમ થતું નથી. એને શું કરો આ બીજો તો પૂછવું પોતાને બીજા ક્ષેત્રમાં
Gracias. એ વાત સિદ્ધ થાય છે
કે કોઈ પણ મોક્ષ માર્ગે જીવને ચાહે કેટલા સુખના ઉચ્ચમાં ઉચ્ચ કોટીના પરિણામ થાય તો પણ એની મીઠાશ કદી મતે બને કે એની મીઠાશ કદી આવતી નથી. અમૃત ની સરખામણી કેમ કે આનંદ ના પ્રતિપક્ષ ગુણ છે, વિરોધ પક્ષ પ્રતિપક્ષ ગુણ છે. પણ એટલું તો આ બાજુ આવ્યું છું કે કઈ મારો હિત કરવા અધૂરો હિત કરવું છે એવો અભિપ્રાય કેમ હોય? તો હિત કરવા આવ્યો છે નિશ્ચિત કરી લીધી છે. પારમાર્થિક સ્વરૂપ છે એને નિશ્ચય કહેવામાં આવે છે. જેમ કે નવ તત્વ લઈએ તો એમાં પૂર્ણ પાપ આશ્રમ બંધ સંવર્ગ અને વૃક્ષ એ સાથે વ્યવહારમાં જાય છે. સાથેનો વિવરણ વ્યવહાર એટલે બે પ્રકરણ એવા ભજવી દઈએ છે કે પછી સમજનારને એની અંદર સ્પષ્ટતાની રહેતી હોવાથી મને ગોટાળા ઉભા કરે છે નિશ્ચય લેવાના વિષયમાં. પણ જ્યાં એ પ્રકરણ ચાલતું હોય ત્યાં એ પ્રકરણ વિષય આગળ આપણે પરમાર્થ માર્ગ સમજાવવા માટે આવે છે, પરમાર્થ વિષય સમજાવવા માટે આવે છે, કથન ની અપેક્ષા વ્યવહારના કથન ની અપેક્ષા. પણ અહીંયા નહીં ભાગનો વિષય લીધો છે, પણ આ વિષયની અંદર આ જરા સમજણની અંદર સ્પષ્ટતા હોય તો પ્રકરણ શું ચાલે છે એનો ખ્યાલ છે. કોઈ વાત ક્યાંય ને ક્યાંય લાગી ન જાય અને સમજણની અંદર ગેરસમજણ કે અણસમજણો થવાનું કારણ એ છે કે આ જગ્યાએ બે જગાના વિષયમાં જાય છે, એટલે ક્યાંક ક્યાંક બે વાત સાથે આવે છે, ક્યાંક બે પ્રકરણ જુદા જુદા ચાલે છે, ક્યાંક બે વાત સાથે આવે છે શાસ્ત્રની. પણ સમજનારે પહેલેથી એ ખ્યાલ કરવાનો છે કે અહીંયા નિશ્ચય એટલે ભગવાનની દ્રવ દ્રષ્ટિનો વિષય છે, એને નિશ્ચય કરીને બાકીનો બધો વિષય વ્યવહારમાં નાખો છે અને એ સમજાવવા માટે વ્યવહાર છે, પરમાત્મા સમજાવવા માટે વ્યવહાર છે એમ કહેવાય છે. તો નવ તત્વનું જ્ઞાન તે સમય દર્શન છે, તેરમી ગાથા તે સમય જીવ જીવ પાપ આશરો ગુણ સમર્થ જ્ઞાન ભૂતાર્થ થી જાણતા તે સમય દર્શન સમય દર્શન કરે તરત એટલે નાખી કે ભૂતાર્થ થી જાણતા એટલે કે નવે તત્વોમાં શુદ્ધ ચેતના જે સ્વરૂપ છે, આ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ સ્વરૂપ જે આત્મા છે એને એકને જાણતા એને એકનો આશ્રય કરીને આ નવનું જ્ઞાન નવે ભેદનું જ્ઞાન સમ્યક હોવાથી એને સમ્યક દર્શન અને સમ્ય જ્ઞાન છે. જ્ઞાન તો જાણતાથી સમ્યક દર્શન કહ્યું એમાં મોક્ષ માર્ગ આવી ગયો. એ મોક્ષ માર્ગના કોઈ વાર નિશ્ચય કહેવાય છે અને પુણ્યના પરિણામ કહેવાય છે, પણ એ પ્રકરણ જુદું છે, અહીંયા એ વાત નથી એમ એવું. આ તો પ્રત્યક્ષમાં બધી ચર્ચા થાય, આગળ સાથે કરે છે કાલે નિશ્ચય વ્યવહારની વાતો ચાલે, પ્રકરણ ક્યાંય સાથે ચાલે જુદી જુદી ચાલે, કેવી રીતે તારો ધ્રુવ સ્વભાવની વાત આવી એટલે એનો ઉપરથી વિચાર આવ્યો. નિશ્ચય વ્યવહારનું વિષય ચાલે અહીંયા ફરી ચાલે છે, એ શું છે આમાં? જ્ઞાની ની દ્રષ્ટિ અખંડ ધ્રુવ સ્વભાવ ઉપર છે, એટલે એ દ્રષ્ટિ નિશ્ચય ધ્રુવ સ્વરૂપ ઉપર હોવાને લીધે એને નિશ્ચય એવું વિશેષણ પણ આપવામાં આવે છે, એટલે નિશ્ચય દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. જ્ઞાની ની દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે, કેમ કે એમને એની દ્રષ્ટિનો વિષય નિશ્ચય સ્વભાવ છે, મૂળ સ્વભાવ છે, દ્રવ સ્વભાવ છે. એટલે એને સમ્યક દ્રષ્ટિ કહો, દ્રવ દ્રષ્ટિ કહો, નિશ્ચય દ્રષ્ટિ કહો, બધું એક જ્ઞાનીની દ્રષ્ટિ અખંડ દ્રવ સ્વભાવ ઉપર છે, અજ્ઞાનીની દ્રષ્ટિ નિમિત્ત ઉપર છે અથવા પર ઉપર છે અથવા રાગ ઉપર છે. એની દ્રષ્ટિ પોતાના સ્વરૂપને છોડી અન્ય દ્રવ્ય અથવા અન્ય ભાવની અંદર પરમાં પોતાના અસ્તિત્વને સ્થાપીને પરમી રહી છે. જ્ઞાનીની દ્રષ્ટિ પોતાના મૂળ અખંડ દ્રવ સ્વભાવમાં અસ્તિત્વ સ્થાપીને પ્રવર્તિ છે, એમ બંનેની દ્રષ્ટિમાં બહુ મોટો ફેર છે. કથનની અંદર દ્રષ્ટિ અપેક્ષાએ કથન ચાલતા ચાલતા જ્ઞાન અપેક્ષાએ કથન ચાલવા માંડે, ચારિત્ર અપેક્ષાએ કથન ચાલવા માંડે, નિશ્ચયનો વિષય જે અખંડ જ્ઞાયક વસ્તુ છે તેનો આશ્રય કરવાથી મુનિવરો મુક્તિને પ્રાપ્ત. સમય સાથમાં ગાથા છે, નિશ્ચય ન્યાસ મુનિવરો મુક્તિ થાય એવા પર્યાયના એક અંશનો આશ્રય કરીને શ્રુત જ્ઞાન ના એક અંશનો આશ્રય એમ કઈ આચાર્ય કહેવા માંગતા નથી, પણ એ નિશ્ચય વિષયભૂત જે નિશ્ચય સ્વરૂપ જે દ્રષ્ટિનો વિષય છે એનો આશ્રય કરવાથી ભાષા વ્યવહાર નહીં કરી નયા વિષયનો આશ્રય કરવા માટે નહીંથી મુક્તિ પામે, નિશ્ચય નયાશ્રિત મુક્તિ પામે. પણ એ તો ભાષા ખરેખર નયનો આશ્રય નથી, પણ નયા વિષયરૂપ નિશ્ચય સ્વરૂપનો આશ્રય કરવાની વાત છે. ભાષાની અંદર જે પ્રયોગ છે, બોલણીનો જે પ્રયોગ છે એનો ભાષા પ્રમાણે અર્થ નથી, પણ એના ભાવાર્થને ગ્રહણ કરવાનો છે એ પણ લક્ષમાં રાખવું જોઈએ છે. એની શરૂઆત કરી છે અને પછી નય ઉપર વાત લીધી છે, અને નય ઉપર વાત લેતા લેતા એમ કહ્યું છે નિશ્ચયનો વિષય છે એ અખંડ જ્ઞાયક વસ્તુ છે તેનો આશ્રય કરવાથી મુનિવરો, અહીંયા તો સ્પષ્ટ અર્થ કર્યો છે, નિશ્ચયના વિષય બુદ્ધિ જ્ઞાયક વસ્તુ છે એનો આશ્રય કરવાથી મુક્તિ થાય છે. પણ ત્યાં ભાષણ એક સિદ્ધિ ચાલે છે કે નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરી, એટલે એ રીતે પણ સમજણ સ્પષ્ટ હોય ગૂંચવણ થાય અને ભાવને સમજવાને ઓળખવાનો પ્રયત્ન છે સફળ થાય એટલા માટે સ્પષ્ટીકરણ છે.
Thank you. Gracias.